ત્રણ મહર્ષિ કશ્યપ અને પરશુરામ. મહર્ષિ કશ્યપ એક થયા કે અનેક એનો નિર્ણય કરવો મુશ્કેલ છે, કારણ મોટાભાગના ઋષિ મુનિઓના આયુષ્ય પુરાણોએ હજારો વર્ષના કલ્પ્યા છે. આ ઋષિઓના નામે એમના વંશજો ઓળખાય છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર છેક હરિશ્ચંદ્રના સમયથી રામાવતાર સુધી હયાત હતા. આ વાત અનેક પુરાણોમાં આપણે વાંચી છે. એ મૂળ પુરુષો હતા કે એમના વંશજો એનો નિર્ણય કરવો મુશ્કેલ છે. આજે પણ સારાભાઈ કુટુંબીઓ સારાભાઈ તરીકે, ચિનુભાઈના કુટુંબીઓ ચિનુભાઈ તરીકે તથા તાતાના કુટુંબીઓ તાતાને નામે ઓળખાય છે. એમ જ આ ઋષિ સંતાનો પણ એમના આદિપુરુષોના નામે ઓળખાતા હશે. આદિ કશ્યપ તો ઉત્તરાખંડમાં નિવાસ કરતા હતા. એમને દિતિ અને અદિતિ નામની પત્નીઓ હતી. એકના સંતાનો દેવ તરીકે અને બીજીના સંતાનો દાનવ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આમ દેવો અને અસુરોની સૃષ્ટિના સર્જક મહર્ષિ કશ્યપનો નિવાસ કાશ્યપાયન સમુદ્રના પ્રદેશમાં હતો. એમના નામ પરથી જ એ સમુદ્રનું નામ કાશ્યપાયન સમુદ્ર પડ્યું. અંગ્રેજીમાં એને કાશ્યપ્યન સી કહે છે. પરશુરામના ગુરુ પણ મહર્ષિ કાશ્યપ જ હતા. એ આદિ કશ્યપ કે એમના વંશજ એનો નિર્ણય હજી અધૂરો છે. પુરાણની કથા પ્રમાણે માતા અને પુત્રી માટેના ચરુની અદલાબદલી થઈ જવાથી પરશુરામનો સ્વભાવ ક્ષત્રિયનો થયો. બચપણથી એમનું આ ક્ષાત્ર તેજ જોઈ મહર્ષિ જમદગ્નિને એમની શક્તિઓને સુયોગ પંથે વાળે અને માનવ કલ્યાણમાં પ્રેરે એવા ગુરુ પાસે વિદ્યા અભ્યાસ માટે મૂકવાનો સંકલ્પ થયો. એમણે આખા દેશમાં આવા દિવ્ય ગુરુની શોધ કરવા માંડી. ત્યાં એમને ભાર મળી કે અર્બુદાચરમાં મહર્ષિ કશ્યપનો નિવાસ છે. એમના જેવો સમર્થ ઋષિ આજે અખિલ ભારતમાં મળવો મુશ્કેલ છે. ઋષિ કશ્યપ અગ્નિના ઉપાસક હતા. તપ સાધનાથી એમણે અગ્નિ પાસેથી મંત્રશક્તિ, યંત્રશક્તિ અને યોગની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. મહર્ષિ કશ્યપના આશ્રમમાં, વિદ્યા આશ્રમમાં અખિલ વિશ્વમાંથી શિષ્યો વિદ્યા અભ્યાસ માટે આવતા. એ કુલપતિ હતા. જામદગ્નિએ પરશુરામને પણ મહર્ષિ કશ્યપના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે મૂક્યો. કશ્યપની સુવાસથી આખો અર્બુદાચર અને આજુબાજુનો પ્રદેશ પ્રગલ્ભ બન્યો હતો. માનવતા મોહરી ઉઠી હતી. ભારતમાં આ સમયે ઘણો ખરો પ્રદેશ વનો ઉપવનોથી છવાયેલો હતો. કશ્યપે આજુબાજુના આદિવાસીઓને પણ લોકકલ્યાણ, બંધુભાવ અને સુપંથે પ્રેર્યા હતા. આશ્રમના શિષ્યો પણ આજુબાજુના પ્રદેશોમાં જઈ પથ ભૂલેલાઓને જીવનનો સાચો માર્ગ બતાવતા. અનેક સ્ત્રીઓને પણ એમણે શિષ્યાઓ બનાવી આદર્શ ગૃહિણી પદે સ્થાપી. આવા દિવ્ય આશ્રમમાં પરશુરામે વેદ વિદ્યા, શસ્ત્રવિદ્યા, મંત્રશક્તિ પ્રાપ્ત કરી. જેમણે સંસ્કૃત વાંગ્મય વાંચ્યું હશે એમને ખબર હશે કે સ્મૃતિ ગ્રંથો અને દર્શનશાસ્ત્રોમાં કશ્યપનો કેટલો મોટો ફાળો છે. કશ્યપના આશ્રમનું નામ શાલિગ્રામ આશ્રમ હતું. આશ્રમમાં આજે હોમ ચાલતો હતો. ધૂમ શિખાઓ આકાશ સુધી ફેલાયેલી હતી, છતાં દરેકના વદન પર ઉદાસી છવાઈ હતી, કારણ કે આજે એક અપૂર્વ શક્તિમાન શિષ્યને વિદાય આપવાની હતી. શિષ્ય પોતે પણ ઉદ્વિગ્ન હતો. એ આશ્રમ છોડવાની ના પાડતો હતો. ગુરુએ કહ્યું, પરશુરામ, તું સામાન્ય માણસ નથી, અવતારી પુરુષ છે. તારે વિશ્વને તારી શક્તિઓનું પ્રદાન કરવાનું છે. તું કંઈ આશ્રમમાં ગોંધાઈ રહેવા જન્મ્યો નથી, તો મને આશીર્વાદ આપો કે મારી શક્તિઓ હંમેશા લોકકલ્યાણ અર્થે જ વપરાય. કશ્યપે કહ્યું, મારો તો તને આશીર્વાદ જ છે, પણ તારો સ્વભાવ અત્યંત ઉગ્ર છે, તું અતિ તેજસ્વી છે, માટે અકારણ યુદ્ધ ના કરતો. પરશુરામે ગુરુના ચરણે હસ્ત મૂકી વચન આપ્યું કે હું અકારણ યુદ્ધ નહીં કરું. આશ્રમની મર્યાદા સુધી શિષ્ય મંડળ સાથે ગુરુ આ વાલોસોયા શિષ્યને વિદાય આપવા ગયા. પરશુરામે કહ્યું, પાછા ક્યારે મળીશું? કશ્યપે કહ્યું, સમય એ નક્કી કરશે. ગુરુ શિષ્યને એકાંત આપવા બધા શિષ્યો પાછા ફર્યા. દૂરથી કશ્યપનો એક અકૃતવૃણ નામનો શિષ્ય આવતો હતો. અચાનક જાળીમાંથી એક સિંહે એના પર હુમલો કર્યો. પરશુરામે પરશુથી સિંહના બે ટુકડા કરી નાખ્યા. બચેલા અકૃતવૃણે કહ્યું, આપે મારું જીવન બચાવ્યું તો એ જીવન આપને અર્પણ કરું છું, જ્યાં તમે ત્યાં હું. ગુરુએ આજ્ઞા આપી અને પરશુરામે અકૃતવૃણને સાથે લઈ લીધો. પરશુરામ રેવતી તીરે પિતાના આશ્રમમાં આવ્યા. પિતાએ પુત્રને હર્ષથી છાતી સરસો ચાપ્યો. પરશુરામે પણ રેવતી તીરે આશ્રમ સ્થાપ્યો અને પોતાના જ્ઞાનની લાણી કરવા માંડી. ભારતભરમાં અનેકને સુમાર્ગે વારી તેમણે આખા દેશમાં દિવ્ય ચેતના જગાવી. એક દિવસ મહર્ષિ કશ્યપ એક વૃક્ષ નીચે બેસી કંઈક વિચારી રહ્યા હતા. ત્યાં રુધિરથી ખરડાયેલા 5-7 ક્ષત્રિયો એમની પાસે આવ્યા. કશ્યપને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, દેખાવમાં ક્ષત્રિય જેવા લાગો છો, છતાં રુધિરથી ખરડાયેલા કેમ? ક્યાં ગયું તમારું ક્ષાત્ર તેજ? એ તેજ આપના શિષ્ય પરશુરામે હરી લીધું છે, એની ફરિયાદ કરવા આવ્યા છીએ. અંગતુકોમાંના એક વિતિહોત્રે કહ્યું, પરશુરામે? અરે, એણે તો મારી પાસે અકારણ યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે. વિતિહોત્ર ધ્રુજતો હતો. કશ્યપે કહ્યું, સ્વસ્થ થાઓ, જલપાન કરો, અહીં તમને કોઈ ભીતિ નથી, આ કશ્યપનો આશ્રમ છે. જલપાન કર્યા પછી વિતિહોત્રે બનેલી ઘટનાનું વર્ણન કરવા માંડ્યું. એક દિવસ રાજા કાર્તવીર્ય પરશુરામના પિતા જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યો. સાથે ચતુરંગીની સેના હતી. જમદગ્નિએ એનો ભવ્ય સત્કાર કર્યો. આ બધું જોઈ કાર્તવીર્યને લાગ્યું કે આ પર્ણકુટીમાં રહેનાર ઋષિ પાસે વૈભવ ક્યાંથી. એણે ઋષિને પૂછ્યું. ઋષિએ કહ્યું, આ પ્રભાવ અમારી કામધેનુનો છે. કાર્તવીર્યએ કામધેનુની માગણી કરી. ઋષિએ ના પાડી. કાર્તવીર્ય હતાશ થઈ ચાલ્યો ગયો. પણ થોડા દિવસ બાદ લાગ જોઈ કામધેનુને લઈ જવા એણે આશ્રમ પર હુમલો કર્યો અને પરશુરામના હાથે હણાયો. આમાં પરશુરામની ભૂલ ક્યાં થઈ? એણે અકારણ યુદ્ધ નથી કર્યું. પછી વિતિહોત્રે આગળની વાત જણાવતા કહ્યું, રામ, તે મારી ખાતર યુદ્ધ કર્યું, પણ આમાં એક રાજવીને હણવાનું પાપ કર્યું છે, માટે તપ કરીને શુદ્ધ થા એવી જામદગ્નિએ આજ્ઞા આપી અને પિતૃ આજ્ઞા માથે ચડાવી પરશુરામ તપ કરવા ચાલ્યા ગયા. યોગ્ય જ હતું, કશ્યપે કહ્યું. વાત અહીં પૂરી થતી નથી ભગવાન. આશ્રમમાં પરશુરામ નથી એમ જાણી કાર્તવીર્યના પુત્રે ફરી આશ્રમ પર હુમલો કર્યો, જમદગ્નિનો વધ કર્યો, આશ્રમ લૂંટ્યો, શિષ્યો ભાગી છૂટ્યા. જમદગ્નિની દુઃખી પત્ની રેણુકાએ તત્કાર પરશુરામને બોલાવ્યા. પરશુરામ આવ્યા છિન્ન ભિન્ન આશ્રમમાં અને માતાનું વૈધવ્ય આ બધું જોઈ પરશુરામના હૃદયમાં અગ્નિની જ્વારાઓ ઉઠી, નેત્રો રક્ત બની ગયા. નામ જેનું પરશુરામ. પરશુરામે પરશુ ઉગામી પ્રતિજ્ઞા કરી કે હું કાર્તવીર્યના સમગ્ર પ્રદેશને ઉજ્જળ બનાવીશ અને એ પ્રદેશમાં પરશુરામે એક પણ ક્ષત્રિયને જીવતો રહેવા ન દીધો. એમણે અંગ વંગ કૃતિ પ્રદેશ ક્ષુદ્રક માનવ કલિંગ વિદેહ ત્રિદત્ત તમ્રવિચ ત્રિગર્ત બધા રાજ્યોને ક્ષાત્ર શૂન્ય કરીને તેઓ તપ કરવા ચાલ્યા ગયા. પણ હવે તો બીતી જેવું નથી ને, કશ્યપે પ્રશ્ન કર્યો. પાછા પરશુરામ 10 વર્ષે તપમાંથી ઉઠીને આવ્યા અને બચેલા ક્ષત્રિયોનો સંહાર કર્યો. હવે એ દર 10 વર્ષે આવે છે અને ક્ષત્રિયોનો સંહાર કરે છે. આવું નિરંતર ચાલ્યા કરશે તો સમગ્ર દેશમાં સોગંદ ખાવાને પણ ક્ષત્રિય નહીં રહે. અમારી નવી પેઢીનું શું થશે? આપના સિવાય કોઈ એમને સમજાવી શકે તેમ નથી. એના ઉગ્ર તેજનો સામનો કરવા સમગ્ર દેશ લાચાર છે. આ ઘટના કશ્યપે વ્યગ્ર ચિત્તે સાંભળી ગવાયેલા ક્ષત્રિયોના શિષ્યો પાસે ઉપચાર કરાવી અને તેમને સત્કારપૂર્વક 2 દિવસ રોકી વિદાય આપતા કહ્યું, ગભરાશો નહીં, હવે તમે નિર્ભય છો, કોઈ ક્ષત્રિયોનો હવે સંહાર નહીં થાય. પણ પરશુરામ આપનો આદેશ માન્ય કરશે? વિતિહોત્રે શંકા વ્યક્ત કરી. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. અગ્નિ સમગ્ર વસ્તુ બારે છે, પણ પાણીની પાસે એણે ઠંડુ થવું જ પડે છે. જાઓ, તમે નિર્ભય છો. વિતિહોત્ર ગયો. બીજે દિવસે પ્રભાતે સ્નાન સંધ્યા કરી સૂર્યનારાયણને અર્ધ્ય આપતા કશ્યપે પ્રાર્થના કરી, ભગવાન સવિતાનારાયણ મારા વચનનું પણ રાખજે. અને બીજે દિવસે તેઓ પરશુરામની શોધમાં નીકળી પડ્યા. આ સમયે પરશુરામ મહેન્દ્ર પર્વત પર તપ કરતા હતા. એમનો શિષ્ય અકૃતવૃણ પણ એમની સાથે હતો. એમણે અકૃતવૃણને કહી રાખ્યું હતું કે 10 વર્ષ પૂરા થાય ત્યારે મને જાગૃત કરજે. એક દિવસ પરશુરામ સ્વયં જાગૃત થયા અને સ્નાન કરવા ગયા. સ્નાન યાગ કરીને પાછા આવ્યા બાદ અકૃતવૃણે જણાવ્યું કે પ્રભુ, આજે 10 વર્ષ પૂરા થાય છે. પરશુરામનું રોમે રોમ સરગી ઉઠ્યું. તેમણે અકૃતવૃણને કહ્યું, લાવ મારું પરશુ, આ સમયે હું એકલો જ જઈશ. પરશુરામ પરશુને હવામાં ઉછાળતા ચાલી નીકળ્યા. ત્યાં પાછળથી એક ધીર ગંભીર મેઘ ગર્જના જેવો અવાજ સંભળાયો, રામ શાંત થા. આહુતિથી અગ્નિ શાંત થતો નથી, પણ વધુને વધુ પ્રજ્વલિત થાય છે. આવો અવાજ બચપનમાં પરશુરામે ક્યાંક સાંભળેલો? આટલું માધુર્ય ગુરુજીના અવાજ સિવાય ક્યાંય જોયું નથી. અને પરશુરામ શાંત થયા. તેઓ પરશુને નીચે નમાવી વિચારમાં પડ્યા, કોણ સંબોધે છે મને? રામ, પાછો ફર, હું આવ્યો છું. રામે ગુરુજીનો અવાજ ઓળખ્યો. તેમણે દોડીને ગુરુજીના ચરણ પકડી લીધા. સામે ગુરુજી પ્રત્યક્ષ ઊભા હતા. રામ ઊભો થા, મેં તમને કહ્યું હતું કે યોગ્ય સમયે હું તમને મળીશ. આજે એ સમય આવ્યો છે. મારા આવવાનું કારણ તું પૂછતો હોય તો તારા નિયંત્રણ માટે જ હું આવ્યો છું. જ્યાં સત્તા સંપત્તિ શૌર્ય એકત્ર થાય એમને સુમાર્ગે વારી ન શકાય તો પરિણામ ભયંકર જ આવે. ગુરુજી, આપને આપેલ વચન હું ભંગ કરતો નથી. હું અકારણ સંહાર કરતો નથી. ક્ષત્રિયો રક્ષક મટી ભક્ષક બને, ક્ષાત્ર ધર્મનું પાલન ન કરે તો એમનો વધ કરવો શું અયોગ્ય છે? ગુરુએ પ્રેમથી શિષ્યને વાંસે હાથ ફેરવ્યો. પરશુ, તું મારી સામે દલીલ કરતો થઈ ગયો? ગુરુનો હાથ વાંસા પર ફરતા જ પરશુરામ મીણ જેવા નરમ બની ગયા. તેમની ઉગ્ર વૃત્તિઓ શાંત થઈ ગઈ. નમ્રભાવે ગુરુ સામે જોઈ રહ્યા. પરશુરામની માનવતા જાગી ઉઠી. ગુરુએ કહ્યું, રામ, મારા આગમનનું પ્રયોજન એ છે કે હું તારી પાસે ફરીથી ગુરુ દક્ષિણા માંગવા આવ્યો છું. આપીશ? માંગો તો મારું મસ્તક આપના ચરણમાં હાજર કરું. મારું સર્વસ્વ આપનું છે, મારે સર્વસ્વ નથી જોઈતું, તારું મસ્તક નથી જોઈતું, આપતા પહેલાં થોડો વિચાર કર, આજ્ઞા ગુરુણામ અવિચારણીયા, ગુરુ આજ્ઞામાં વિચાર કરવાનો હોય નહીં, પરશુરામે કહ્યું, તો તું નર્મેક છોડી દે અને તેં જીતેલી બધી પૃથ્વી મને આપી દે, બંને આજ્ઞાઓ માગણીઓ હું સહર્ષ સ્વીકારું છું, મારો દઢ સંકલ્પ છે, તો પછી હવે તું ક્યાં રહીશ, આપ આજ્ઞા કરો ત્યાં। આ ભૃગુ ક્ષેત્ર છોડી દક્ષિણ દિશામાં જા અને અહીંના બ્રાહ્મણ કુટુંબોને તારી સાથે વસવાટ કરવા લેતો જા, ક્ષત્રિયો જતા શુદ્રો બ્રાહ્મણો પર હુમલો કરે છે, વૈશ્યો શુદ્રને લૂંટે છે, એમની રક્ષા માટે જે ક્ષાત્રત્વ હતું તેનો તે નાશ કર્યો છે, તે એકલા બ્રાહ્મણોનો જ વિચાર કર્યો છે, બ્રાહ્મણો સંસ્કૃતિના પ્રણેતા જરૂર છે પણ ક્ષમા એમનું ભૂષણ છે અને એકલ બ્રાહ્મણોથી સૃષ્ટિ ચાલે નહીં। બ્રાહ્મણો અશ્ય મુખમ આસીદ બાહુ રાજન્ય કૃત ઉરુ તદશ્ય યદ વૈશ્ય પદભ્યામ શુદ્રો બાયત, એટલે મુખને પોષણ આપવા, પ્રજાનું રક્ષણ કરવા, વાણિજ્યથી પ્રજાને સમૃદ્ધ કરવા અને પૃથ્વીને સેવાથી સજાવવા, આ ચારેયની જરૂર છે। પરશુરામના ચક્ષુ ખુલી ગયા અને ગુરુની આજ્ઞા લઈ એ સહ્યાદ્રી તરફ ચાલ્યા ગયા, ત્યાં નવનિર્માણ કર્યું, ત્યાં નર્મદા તટે તેમણે પરિક નામનું ક્ષેત્ર વસાવ્યું। આજનો મુંબઈ આજુબાજુના પ્રદેશ એ પરશુરામનું ક્ષેત્ર છે એવો હરિવંશમાં ઉલ્લેખ છે। આ બધી સહ્યાદ્રી તળેટીઓ હતી। કૃષ્ણ બલરામ પરશુરામને મળવા સુરપાર્ક આવ્યા હતા અને ત્યાંથી એ ગૌમતાંગ ગોવામાં હતા ત્યાં મળવા ગયા હતા એવો હરિવંશમાં ઉલ્લેખ છે। કશ્યપે બધી પ્રજાઓને એકત્ર કરી એમણે જોયું કે ક્ષત્રિયો નષ્ટ થયા હતા, બ્રાહ્મણો ભ્રષ્ટ થયા હતા, તત્વજ્ઞાન ખલાસ થયું હતું, બધે વૈશ્યવૃત્તિ પાંગરી રહી હતી, શુદ્રો બેફામ લૂંટ ચલાવી રહ્યા હતા, આ બધી પ્રજાને સુયોગ માર્ગે વારી નિર્માણ કરવાનું હતું અને કશ્યપે અલ્પ સમયમાં જ આ મહાન કાર્ય કર્યું। નષ્ટ થયેલું ક્ષાત્રત્વ, ભ્રષ્ટ થયેલું બ્રાહ્મણત્વ અને સ્વાર્થ સાધુ વૈશ્યો, આ બધાનો એમણે પુનરુદ્ધાર કર્યો। વૈશ્યો ભગવાનના ઉરુ સાથળના સ્થાને છે એટલે કશ્યપે પ્રથમ ઉરુ બરવાન કરવાનો નિર્ણય કર્યો। રહ્યા સયા ક્ષત્રિયોમાં નિર્ભયતાનો મંત્ર ફૂંક્યો, શુદ્રોને સેવા સ્થાને મૂક્યા, ક્ષત્રિયોને શસ્ત્રો સજ્યા, બ્રાહ્મણોએ ધર્મ કાર્ય આરંભ્યા, વૈશ્યોએ નિર્ભેર વાણિજ્યનો વ્યવહાર ચાલુ કર્યો। આ બધી પુનઃરચના માટે કશ્યપને ઘણો સમય આ પ્રદેશમાં રહેવું પડ્યું। આખી પ્રજા નિર્ભય અને કર્તવ્યનિષ્ઠ બની। કશ્યપે ઉરુને વૈશ્યને પૃથ્વી સોંપી એટલે તે ઉર્વી કહેવાય। અમર સંસ્કૃતિ કંઈ એક પેઢીના સમયમાં પાંગરતી નથી, એને વિકસાવવા તો 25 પેઢીઓનો સમય જોઈએ। હું કાંઈ સતત અહીં રહેવાનો નથી પણ મારા ગયા બાદ આ સંસાર ક્ષેત્ર હંમેશા પાંગરતું રહે એવી યોજના કરવી જોઈએ। આવો વિચાર કરી કશ્યપે વશિષ્ઠ આદિ સપ્ત ઋષિઓને આમંત્ર્યા, પૃથ્વીના 7 ભાગ કરી 7 ઋષિઓને વહેંચી આપ્યા અને પ્રાર્થના કરી કે આ પૃથ્વી હવે તમારા રક્ષણમાં છે, મારું જીવન કાર્ય પૂરું થયું છે, આ પ્રદેશ તમારા હાથમાં સુરક્ષિત છે, વર્ણોની સુવ્યવસ્થા થઈ રહી છે, કોઈને કોઈનો ભય રહ્યો નથી। ઋષિઓએ કશ્યપના દાનનો અને નવીન ઉર્વિના રક્ષણનો ભાર સહર્ષ સ્વીકાર્યો આ પ્રમાણે પરશુરામના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજાએ નિરાતનો શ્વાસ લીધો. કશ્યપનું આ મહાન કાર્ય અને પરશુરામનું આ મહાન દાન પુરાણોને પાને અમર છે. સૃજન અને વિનાશ અનાદિકાળથી ચાલ્યા આવે છે અને ચાલ્યા જ કરશે. પણ કશ્યપ, વશિષ્ઠ, પરશુરામ વગેરે ઋષિ વિભૂતિઓ અમર છે અને અમર રહેશે.